நமோ நோயை சௌரி அன்பானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோயை சௌ ஆயிரியானம், நமோ நோயை சௌஜாயனம், நமோ நோயை சௌ திருதாவதி சாவனம், ஓமகாரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம், காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம, மங்கனம் பகவானையோ மகிழம் கூட்டமோ, மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நமாசுமரி சாராய்
பிரவீணதா தி பிராப்த எம்பேசே ஹோமியாமி வியாக்கியா சிட்டி சமயமாயா வியாக்கியா ஹபர் நிகே தும் கோகே આ તો અલૌકિક વાત છે સમજતા રીતને જીવ અધિકારમાં જીવના ગુણો જે શુદ્ધ આનંદ કંદ છે એવા આત્માના ગુણોમાં એકાગ્ર થવું એને આ જીવ સ્વભાવ કહેવામાં આવે છે જીવ જીવ અધિકાર છે ને સમજાણું અને એમાં આ ઇન્દ્રિયો જે પાંચ જળ છે એ અજીવ છે એ જ્ઞેય છે એ પાંચ ઇન્દ્રિયો આ શરીર પર્યાયને પ્રાપ્ત થયેલી છે શરીરના પરિણામરૂપ ઇન્દ્રિયો છે આ ત્યારે એનું જીતવું કેમ કહેવાય કે એનાથી નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતા એનાથી જુદો નિર્મળ જુદું પાડવાની કુશળતાથી પ્રાપ્ત શું અંતરંગમાં પ્રગટતી સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ અંતરમાં પ્રગટ ચૈતન્ય અતિ સૂક્ષ્મ ભગવાન આત્મ સ્વભાવ તેના આલંબન વળી અર્થાંત એમાં એકાગ્ર થતા દ્રવિન્દ્રિયો પૃથક થઈ ગઈ એને દ્રવિન્દ્રિયો જીતી એમ કહેવામાં આવે આમાં સાદી ભાષા છે કે આમાં કઈ બહુ ભાવ ભરે જીણા હોય પણ ભાવ તો એને સમજવા પડશે કે નહીં સમજવા થાય બે વસ્તુ એક ઇન્દ્રિયો એક અતિન્દ્રિય આત્મા હવે અહીંયા અતિન્દ્રિય આત્માના અંતર્બળ વડે ઇન્દ્રિયોને જીતવી એનું નામ જીન એનું નામ સમ્યક દ્રષ્ટિ એનું નામ વાસ્તવિક ભગવાનના ગુણોનું સ્તવન એનું નામ વાસ્તવિક અનંત ગુણનો પિંડ આત્મા તેમાં એકાગ્ર સાવધાનતા એ એની સ્તુતિ સમજાય છે કાંઈ ઓકે છે અતિ સૂક્ષ્મ જેવા શરીર પરિણામ થોડું સદન છે તો ભગવાન આત્મા અંતર અતિ સૂક્ષ્મ પ્રગટ ચૈતન્ય સ્વભાવ છે જ્ઞાન મૂર્તિ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબન વળી તેના આશ્રય વળી બળ વળી સરથા પોતાથી જુદી કરી દો કાલે જ આવ્યું છે કે સરથા ન હોય વિતરાગ માર્ગમાં અહીં તો સરળતા જુદી કરી શીલ પૂરણ ને સદા સ્વતંત્ર એમ ન હોય એમ કે છે શીલ પૂરણ ને સદા સ્વતંત્ર એકાત્મિત્યા થાય છે એમાં અનેકાંત આવતું નથી ઉજવાય અહીં કે છે કે શિર ભગવાન પૂરણ સ્વતંત્ર ને સુખી છે ને સ્વતંત્ર છે જરીએ અપૂર્ણતા અને પરતંત્રતા નથી એનું નામ અનેકાંત છે અહીંયા પણ ભગવાન આત્મા અતિ સૂક્ષ્મ એના અંતરંગના બળ દ્વારા અર્થાંત અંતર્મુખ થઈને સ્વના લક્ષમાં જળની શરીર પ્રાપ્ત ઇન્દ્રિયો તેનું લક્ષ છૂટતા અંતરના સૂક્ષ્મ અતિ ચૈતન્ય પ્રગટપણે અવલંબનતા એ ભીન પડી ગઈ આત્માના જ્ઞાનમાં. તે દેહની ઇન્દ્રિયોનું પરિણમન એનો અભાવ થઈ ગયો. પરિણમન તો હતું જળમાં, પણ ચૈતન્ય લક્ષે અવલંબન કરતા શરીર પરિણામનું પરિણમન સ્વભાવમાં નિમિત્તપણે પણ રહ્યું નહીં. એને એણે દ્રવ્યેન્દ્રિય જીતી એણે અણિન્દ્રિય આત્માને પ્રાપ્ત કર્યો, એણે ભગવાનની સ્તુતિ કરી. રાજેન્દ્રજી આજે આ સ્તુતિનું વર્ણન લ્યો. સર્વથા પોતાથી જુદી કરી એમ છે. સમજાણું કઈ પચા પચા ટકા. પંડિતજી કે પચા પચા ટકા રાખો થોડા. પંડિતજી બે ગયા એક વાર બધા બધા મારે ગપ્પા આડાવવા. હે શું કરે પણ ત્યારે નોટ કરે
તારે.
આટલી વાત આવી પણ અરે પ્રભુ શું કહેતો તું. પરમાત્મા સિદ્ધ પ્રભુ પૂર્ણાનંદની પ્રાપ્તિ જેનામાં પ્રભુત્વ નામનો તો ગુણ છે, એ પ્રભુત્વ નામના ગુણને કારણે એ પ્રભુત્વ ગુણ છે ને. દિવસ્વ ચિત્તિ દર્શિ જ્ઞાન સુખ વીર્ય પ્રભુત્વ હાથમાં ગુણ છે. જો આમ હાથમાં જો સ્વતંત્ર એક એ ઉપર કરી લેવું છે ને, સ્વતંત્ર ઉપર જો સ્વતંત્ર સ્વતંત્ર. હા હા શું કે એ તો બધી વ્યાખ્યા આવી ગઈ છે. અત્યારે જુદી જાતની આવી શકે. જો એ સાતમો બોલ છે. સાતમો ગુણ ભગવાન આત્મામાં એક ગુણ એવો છે, ભગવાન પરમેશ્વરે એવો ગુણ આત્મામાં જોયો છે અને છે કે જે ગુણનો ગુણ જે ગુણનો ગુણ અને જે ગુણનું કાર્ય. ગુણનો ગુણ એટલે ગુણનું કાર્ય શું છે? જેનો પ્રતાપ અખંડિત છે. દેખો કોઈથી ખંડિત કરી શકાતો નથી એવા સ્વતંત્રથી સ્વાધીનતાથી સુભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુત્વ શક્તિ ભગવાન આત્મામાં બિરાજમાન અનાદિ અનંત છે. હા એ સુભાયમાન છે. સાલિત્વ સુભાયમાન સમજાય છે કઈ? સ્વતંત્રતાથી સુભાયમાન એમ કેવું છે સમજાય છે કઈ? અખંડિત પ્રતાપ સ્વતંત્ર શાલિત્વ લક્ષણા પ્રભુત્વ શક્તિ એ સમ્યક દ્રષ્ટિ પણ આત્માને એવો જાણે માને છે કે હું એક પ્રભુત્વ નામના ગુણથી ભરેલો છું, તેથી પ્રભુત્વ ગુણને કારણે મારા પ્રતાપને કોઈ ખંડ કરી શકે એવો છે નહીં. હું અખંડ પ્રતાપથી સ્વતંત્રતાથી શોભાયમાન ભગવાન હું આત્મા છું એમ સમ્યક દ્રષ્ટિ આત્માને માનતા આવા પ્રભુત્વ ગુણ વાળો માને હે કે નહી? મૌલાજી આ ક્યાં હોવા ગડબડી થી ક્યાં છે? દેખો કેટલી વાત સ્પષ્ટ કરી છે. અખંડિત પ્રતાપ સ્વતંત્ર શાલિત્વ લક્ષણા. હવે એને કહેવું કે કથંચિત સ્વતંત્ર ને કથંચિત પરતંત્ર એ વિકલાય છે ક્યાં? વાંચો છે બરાબર આવી ગયો. એ પ્રભુત્વ નામના ગુણનું સામર્થ્ય એવું છે કે પ્રભુત્વ નામના એ ગુણનું સામર્થ્ય એવું છે કે જેથી બધા ગુણનું સામર્થ્ય એવું છે કે ભાઈ ગતિ સ્થિતિ બધું જાણો. જેટલા આત્મામાં ગતિ થવાની લાયકાત, સ્થિર થવાની લાયકાત, શ્રદ્ધાદિના ગુણો એ બધા ગુણોમાં પ્રભુત્વ ગુણ વિભુ નામ વ્યાપક છે. સમજાણું કાંઈ, એ પ્રભુત્વ પછી જ વિભુ લીધું છે. ભગવાન આત્મામાં અનંત ગુણમાં એક પ્રભુત્વ નામનો ગુણ કે જેનો પ્રતાપ અખંડ છે, જેના પ્રતાપને કોઈ ખંડ કરી શકે એવી જગતમાં કોઈ ચીજ નથી, અને જેની સ્વતંત્રતાથી સારિત્વ નામ શોભાયપણું છે, એ પ્રભુત્વ ગુણનું સ્વતંત્રપણે શોભાયમાનપણું જેનું લક્ષણ ને સ્વરૂપ છે, એને કારણે આત્માના અનંત ગુણો અખંડ પ્રતાપપણે શોભિત અને સ્વતંત્રપણે અખંડ પ્રતાપપણે રહેલા અને સ્વતંત્રપણે શોભિત એવા અનંત ગુણો છે. એની અનંતી પર્યાય એવી છે. શું કીધું સમજાવવામાં? એનો ગુણ છે સ્વતંત્રપણે શોભિત અખંડ પ્રતાપ એવો આત્માનો ગુણ છે. એ ગુણનું ધરનાર આત્મા છે. એવા આત્માની દ્રષ્ટિ થતા તે પ્રભુત્વ નામના ગુણનું પર્યાયમાં પણ પરિણમન થયું. જેથી ન્યાયથી સમજો, ન્યાયથી પ્રભુત્વ નામના ગુણનો ધરનાર ભગવાન આત્મા છે. એ પ્રભુત્વ ગુણનું કારણ ધરનાર અખંડ પ્રતાપ અને સ્વતંત્રથી શોભાયમાન ગુણ છે. એવા ગુણને ધરનાર દ્રવ, એવા દ્રવ્યની દ્રષ્ટિ થતા એ દ્રવ્યમાં જેટલા ગુણો છે તેની બધી પર્યાયોમાં આ સ્વતંત્રપણે શોભાયમાન એવો જે પ્રભુ ગુણ દ્રવ્યમાં છે, ગુણમાં છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થતા પર્યાયમાં એનું વ્યાપવાપણું થઈ ગયું. પ્રભુત્વપણે પર્યાયમાં અખંડ પ્રતાપપણે સ્વથી સ્વતંત્રતાથી શોભાયમાન છે એવી પર્યાયનું પરિણમન સ્વતંત્ર દ્રવ્યના આશરે આ રીતે થઈ ગયું. જેથી ભગવાન શું કરે છે, આવી આટલી બધી વાત કહું, સીધને પણ હજી પૂરણ સ્વતંત્ર ને સદા સ્વતંત્ર માનો તો એકાંત મિથ્યા છે. કોઈ પૂછનાર, કોઈ કહેનાર, હે પંડિતજી, આવી વાત કહું તને શુભે બાપુ, આવા જૈન દર્શન માં આવું કેવો તો ખરા. એક સંયક દ્રષ્ટિ ભગવાન આત્મામાં રહેલો ગુણ ને એ ગુણમાં વિભુપણું છે, અનંતા ગુણમાં એ વ્યાપક થઈ ગયો છે. એથી તે પ્રભુત્વ નામના ગુણને પરમેશ્વર નામનો ગુણ ભગવાન આત્માનો એને ધરનાર દ્રવ્ય છે. એ દ્રવ્ય એટલે આત્મવસ્તુ. એની દ્રષ્ટિ થતા એ પ્રભુત્વ ગુણની પર્યાયમાં પરિણમવું થઈ ગયું. અનાદિ દ્રવ્ય ગુણમાં હતું, પણ દ્રષ્ટિ દ્રવ્યની નોતીથી પર્યાયમાં પ્રભુત્વ ગુણનું સ્વતંત્ર અખંડ પ્રતાપપણે શોભાયમાન પણ પર્યાયમાં નહોતું એ પ્રગટ થઈ ગયું. સમજાણું કાંઈ? જ્યાં સુધી રાગ વિકલ્પ એક અંશ દ્રષ્ટિ હતી, આત્માનો અંશ વ્યક્ત જે જ્ઞાન અંશ દર્શન અંશ વીર્ય અંશ આદિ એના ઉપર દ્રષ્ટિ હતી અને રાગ ઉપર દ્રષ્ટિ હતી, ત્યાં સુધી પરાધીન ખંડ ખંડપણે પ્રણમતો, એ પણ સ્વતંત્રપણે, કોઈ એને પ્રણમાવતું એમ નહીં. સમજાય છે કાંઈ? પણ જયારે ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં અનંત ગુણનો પિંડ એમાં પ્રભુત્વ નામનો ગુણ પસરી રહેલો છે, અસંગ પ્રદેશે અનંત ગુણમાં પ્રભુત્વ પસરી રહ્યો, પ્રભુત્વ પસરી રહ્યો, પામરતા હવે રહી નથી. સમજાણું કાંઈ? એ પ્રભુત્વ નામના ગુણનો ધરનાર ગુણી એવો ભગવાન આત્મા એ ગુણીને શ્રદ્ધા અનુભવમાં પ્રતીતમાં લેતા પ્રભુત્વ ગુણ પર્યાયમાં પસરી ગયો, પર્યાયમાં પ્રગટ થઈને પસરો અખંડ પ્રતાપ, મારી પર્યાયનો અખંડ પ્રતાપ અને સ્વતંત્રતાથી શોભાયમાન મારી પર્યાય છે. એમ તો સમ્યક દ્રષ્ટિ પહેલે થતા જ માને, હવે સિદ્ધની તો શું કહેવું. બીજી મૂર્તિ, હા એ છે અહિયાં જો શરીર પરિણામ ને પ્રાપ્ત, પ્રાપ્ત ઉપર બે શબ્દ લીધા, અહીં શરીર પરિણામ આપનારી છે અને અહીં છે ઉપલબ્ધ છે, અભ્યાસ કૌશલ ઉપલબ્ધ છે. પંડિતજી આમ આપનારી છે અને ઉપલબ્ધ છે, બે પ્રાપ્ત છે, બે અર્થ કે આમ શરીર પરિણામ ને પ્રાપ્ત એક, ત્યારે ભગવાન આત્મા જો અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના આલમન વળી, સમજાય છે, ભેદ અભ્યાસ ની પ્રવીણતા થી પ્રાપ્ત, પ્રાપ્ત ના ઉપલબ્ધ. આમ શરીર પ્રાણ ને પ્રાપ્ત છે, ભગવાન ભેદ જ્ઞાન ના અભ્યાસ થી પ્રાપ્ત છે. અમરચંદ રાજા રામ ગુણાટ ખાઈ ને વાત બીબી કરે છે, એના આત્મામાં પ્રભુત્વ નામનો ગુણ પડેલો છે, અતિ સૂક્ષ્મ પ્રગટ ભગવાન પરમાત્મા પોતે છે, એમાં એક પ્રભુત્વ નામનો સ્વતંત્ર અખંડ પ્રતાપ થી શોભાયમાન એવો ગુણ છે, એથી તેના ગુણનો આલંબન ગુણીનો લેતા એની પર્યાયમાં પ્રગટ પ્રભુતાની અખંડ પ્રતાપ થી શોભાયમાન પર્યાયનું પ્રણમન થાય છે, એની પામરતા રહેતી નથી, ખંડ ખંડ નો આશ્રય રહેતો, એની સ્વતંત્રતામાં અપૂર્ણતા તેને રહેતી. સમજાણું કાંઈ? આવો ભગવાન પણ એને બેહેની, હું પરમેશ્વર, હું પરમેશ્વર, બાપા તું તો અનંત, અનંત પરમેશ્વર લે. સમજાણું કાંઈ? હા હા હા, સર્વથા પોતાથી જુદી કર્યો, સર્વથા શબ્દ છો દરેકને, પાછળ શબ્દ સર્વથા છે ને, સંસ્કૃત વાળા જાણે પંડિતજી ને જો સર્વથા જુદું છે, એ ત્રણેય ને લાગુ પડે છે, દ્રવિન્દ્રી ભાવેન્દ્રી ને ગ્રાહક ગ્રાહક લક્ષણ એમ જ હોય ને, સમજાણું કાંઈ? આહા, થોડું એનાથી જુદું પણ થોડું એને જુદું, એમ જ 50% જુદું ને 50% ભેળ છે, ભેળસેળ ક્યાં કહેતા હૈ, મિલાવટ, 50% મિલાવટ દ્રવિન્દ્રી સાથે, 50% ભિન્ન રાજેન્દ્રજી જતા હોતા નહીં, જો ભાઈ નાના પંડિત કે છે, માલમાં મિલાવટ કરે ને સજા. હા હા, જોવો તો ખરા એક શબ્દ, હવે એ દ્રવિન્દ્રી નું જીતવું થયું, એને અહીં વાત ક્રમે કરશે, પણ એક સમય ત્રણેય દ્રવિન્દ્રી ભાવેન્દ્રી વિષયોનું લક્ષ છૂટતા અહીંયા આત્માનું અલમન થતા એકાગ્ર થાય, તેને આત્માની સ્તુતિ અથવા તેને સમ્યક દર્શન કહે. વાત સમજાવવામાં તો ક્રમ પડે ને, કઈ પહેલો આ દ્રવિન્દ્રી જુદી પડે પછી ભાવેન્દ્ર, એમ કઈ અંદર નથી, એ તો સમજાવવાની રીત છે. સમજાય છે કાંઈ? હવે ભાવેન્દ્રી એ વિષય તો કાલ આવ્યો હતો, એને તો જરી આ રીતે આવ્યું. હવે આમાં ખંડ ને અખંડ મેળવે છે, ઉજામાં આમ શરીર પરિણામ ને પ્રાપ્ત, ત્યારે ભેદ જ્ઞાન ના પ્રવીણ પ્રણાથી ભગવાન પ્રાપ્ત, એમ દ્રવિન્દ્રી માં લીધું. હવે ભાવેન્દ્રી, આ દ્રવિન્દ્રી એટલે આ શરીર પરિણામ ને પ્રાપ્ત માટે, એનાથી અતિ સૂક્ષ્મ ચૈતન સ્વભાવના અવલંબણે સર્વથા જુદી કરીને પ્રાપ્ત કર્યો આત્માને. જુદા જુદા પોતપોતાના વિષયોના વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે, આ પેલો શબ્દ આકર્ષિત શબ્દ છે ને ભાઈમાં, સંસ્કૃતમાં એમ આકર્ષિત ગ્રહણ કરે છે, જાણે છે, ખંડખંડ રૂપે જણાવે છે. હા, એ જુદા શું કે છે ધ્યાન રાખીને, આપણે તો સહેલું, અત્યારે તો ગુજરાતી છે કે બહુ એવું પડે એવું નથી, ગુજરાતી હાદું છે એ કઈ, હવે આમાં એવું છે ધ્યાન રાખે તો પકડે એવું છે, પણ હવે જુદા જુદા ભિન્ન ભિન્ન પોતપોતાના વિષયોમાં ભાવ ઇન્દ્રી ખંડ ખંડ ઇન્દ્રી જ્ઞાનના સૂક્ષ્મ વાળો અંશ એ ખંડ ખંડપણે પોતાને જાહેર કરે છે, ખંડ ખંડપણે જણાવે છે કે પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેવો વિષયોને એટલે શબ્દરૂપ રસગંધાદિ પદાર્થને ખંડ ખંડ ગ્રહણ કરે, જ્ઞાનને ખંડ ખંડ રૂપે જણાવે છે, એક અંશ અંશ રૂપે ખંડ ખંડ રૂપે જણાવે એવી જે ભાવિન્દ્રી તે ખરેખર આત્માના જ્ઞાયકનો વિષય જ્ઞેય છે. અહીં શંકર દોષ નિષેધ કરવો છે ને, જ્ઞેય જ્ઞાયક શંકર દોષનો પરિહાર. એટલે પહેલો દ્રવિન્દ્રી જ્ઞેય, ભગવાન આત્મા જ્ઞાયક, એના અવલંબન વડે શંકર નામ બે નો એક પણ ખીચડો માન્યો હતો તેનો દોષનો પરિહાર થયો. બીજો ભાવેન્દ્રી જ્ઞાનનો વર્તમાન અંશ ખંડ ખંડ વિષયને જણાવે અથવા જ્ઞાનને ખંડ ખંડપણે જણાવે એવું જે જ્ઞાનનો ભાવેન્દ્રીનો વિષય ભાવેન્દ્રીનો અંશ તે જ્ઞાયક સ્વભાવનો જ્ઞેય છે, એ જ્ઞેયને જ્ઞાયકની શંકરતાના એકતા માની છે, એકતા માની છે એ ભગવાનના ગુણના સ્તવનથી ઉલટી સ્તુતિ જ્ઞેયની સ્તુતિ છે, ખંડ ખંડ ની સ્તુતિ છે. સમજાય છે કઈ? એટલી ટીકાથી કઈ ટીકા દિગંબર સંતની કથન કરું, એક એક શબ્દમાં કેટલું ભરી દે છે. આવી ટીકા આનું વાચ્ય પાછળ શું એટલી ગંભીરતા એનામાં ગજબવાન. ચંદ્રાચાર્ય નું સૂક્ષ્મ અનુભવ ચારિત્ર ફિરતા એની દશા હાલતા પરમેશ્વર બિંદ પણ હોય એ બિંદ કે છે. જયારે આ ટીકા થતી છે ને એ જ્ઞાન નો ઉપયોગ કામ કરતું છે ને ભાઈ, એક એક જ્ઞાન નો ખંડ ભાવેન્દ્રી તેના તેના વિષયોને જુદા જુદા વિષયોને એક એક ઇન્દ્રી એના પણ જ્ઞાનને ખંડ ખંડ ભાગપણે અંશપણે જણાવે છે. એવી ભાવેન્દ્રિયોને પ્રતીતિમાં આવતા અખંડ ના અમે એની અમે આ શબ્દ છે અમે ઓલું ખંડ છે તારા અખંડ છે. પ્રતીતિમાં આવતા અખંડ ભગવાન આત્મા અખંડ પ્રતીતિમાં આવે છે એમ કે છે. જુઓ તો ખરા અખંડ છે, ખંડ ખંડ અમે અખંડ છે. ખંડ ખંડ થી જ્ઞેયમાં જાય છે, અખંડ થી જ્ઞાયક છે. એવો અખંડ ભગવાન જ્ઞાયક ની દ્રષ્ટિ થતા કેવી રીતે કે પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્યપણા શક્તિપણા વડી અખંડ એક ચૈતન્ય પાછી ભાષા છે. અખંડ ને એક બે બે શબ્દ વાપર્યા છે, અખંડ અખંડ પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય. જાણો અહીં છે ને આપણે જો જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી શ્રીમદ નું વાક્ય ખૂણામાં જો બે શબ્દ વિશેષણ આપ્યા છે એ ખૂણામાં તદ્દન ખૂણો. જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ સંપૂર્ણ છે, સંપૂર્ણ વિતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય એ ચાર લીટી છે. એટલો ચાપો આવેલા ફૂલ ની ઓલી કોઈ નો છે ભીખાભાઈ નથી જણાતો એ તો કાંકી આંક છે એ તો મને ખબર છે. એ આની કોર એ ઓલા શ્રીમદ ના ચાંદી ના બે પુસ્તક પીડ્યા ને એની ઓલી કોર ખૂણામાં એવું. જીવ એક અખંડ બે શબ્દ આપેલા છે, અહીં બે શબ્દ છે. જીવ એક અખંડ સંપૂર્ણ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી વસ્તુ એક સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન ગુણ સ્વભાવ સામર્થ અખંડ છે, સંપૂર્ણ સંપૂર્ણ છે. અને સંપૂર્ણ વિતરાગ થાય જે રાગરહિત સંપૂર્ણ થાય એ સંપૂર્ણ સર્વજ્ઞ. હા સંપૂર્ણ થાય એમ કેમ કહ્યું? પેલું સમ્યક દર્શનમાં સર્વજ્ઞ સ્વયં પ્રતીતિ થઈ
બરાબર,
પણ સર્વજ્ઞ પર્યાય સંપૂર્ણ વિતરાગ થાય ત્યારે સર્વજ્ઞ પર્યાય પ્રગટ થાય
બરાબર.
સમજાણો કાય સિમરના વાક્યમાં ઘણું ઘણું ભર્યું છો, બહુ ક્ષોભ સમતો ઘણો ઊંચો ઘણી શક્તિ, પણ નાની ઉંમરમાં બે છૂટી ગયો, 5 વર્ષ હોતો ખબર થઈ જાય કેમ ભાઈ, ત્યાંથી પણ જગત ના ભાગ નહીં કે છે. પ્રતીતિમાં આવતા અખંડ એક ભાષા છે, ત્યાં એક અખંડ એમ શબ્દ છે, એ તો એમ પ્રતીતિમાં આવતા આ આત્મા પ્રતીતિમાં શ્રદ્ધામાં ભરોસામાં આવતા આ પ્રતીતિ લક્ષણ સમ્યક દર્શન વળ્યું છે ભાઈ. પ્રતીતિમાં આવતા અખંડ એક અખંડ એક અખંડ ને એક ચૈતન સ્વભાવ, એક ચૈતન શક્તિ, એક ચૈતન સામર્થ્ય, ચૈતન સામર્થ્ય જેવું શક્તિ કો સામર્થ્ય કહો, એ વળી ક્યાં એમ કેટલું છે જો એક અખંડ સંપૂર્ણ રહેવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે, અહીં પણ ચૈતન શક્તિ સંપૂર્ણ છે, અખંડ એક ચૈતન શક્તિ સંપૂર્ણ ભગવાન આત્મા છે
બરાબર.
એ વળી ભાવિન્દ્રી ખંડ ખંડ જે જણાવતું જ્ઞાન તેને અંતરમાં પ્રતીતિમાં લેતા અખંડ એક ચૈતન શક્તિ પણ વળે તે જુદી થઈ ગઈ, સર્વથા જુદી થઈ ગઈ. તો કઈ ખંડ ઇન્દ્રિય થોડી ભેગી રાખવી ને થોડા અખંડ નું જ્ઞાન એમ નથી એમ કીધું. આવા સર્વથા શબ્દ ઘણા વાપરે ભાઈ રાજમલજી, ઘણા વાપરે સર્વથા સર્વથા પ્રસિદ્ધિ થાય ક્ષાય સંગીત મિથ્યા તો સર્વથા સમ્યક દર્શન તો શું છે, પણ જરીક કઈ મિથ્યા અને જરીક ક્ષાય સંગીત એમાં તું છો તું છે. ભગવાન આત્મા ચૈતન અખંડ પ્રતીતિમાં આવતા એક અખંડ પ્રતીતિ ચૈતન શક્તિ એટલે સામર્થ્ય તેને પ્રતીતમાં લેતા એ વળી ભાવેન્દ્રી ખંડ ખંડ ને અખંડ ના અવલંબે ખંડ ખંડ જુદી પડી ગઈ. એ જ્ઞેય ને જ્ઞાયક એક માનતા હતા, એ જ્ઞેય જ્ઞાયક ના શંકર દોષ નો પરિહાર થયો. હું તો ગુજરાતી બહુ જાણતો હો ત્યાં મુંબઈ નો
વારસો
હે,
શ્રીમદ નો વારસો
કોને, હવ નો વારસો હવ ની પાસે કો સમજાણું કાય. અહીં કે છે અખંડ એક ચૈતન્ય શક્તિ પણ વળે સર્વથા પોતાથી જુદી જાણી, પોતાથી એટલે અપને છે એમ લે ના હિન્દીમાં એ અપને છે, પોતાથી અપના આત્માથી એ ખંડ ખંડ ઇન્દ્રિયનું લક્ષ છોડી અખંડ પ્રતીતિમાં આવતા ચૈતન્ય શક્તિમાં અવલંબતા એ બેન પડી ગઈ, બેન પડી ગઈ, આશ્રય રહ્યો નહીં, એકત્વ રહ્યું નહીં, સમજાણું કાંઈ. આનું નામ આત્માની સ્તુતિ સવન ને સમ્યક દર્શન કહેવાય. એને કેવળી ના ગુણ ગાયા
બરાબર,
મેઘની શેઠી ગાયા એટલી એની જરીક જોડું ખરે તો સમજાય છે ગાય, એ ગુસ્સા માણસ જવાબ દેતા કારણે કે ત્યાં શબ્દ કોક લખ્યું કાઢો કોક કાઢો, હા ભાઈ લખ્યું ધનકુમાર, હા ધન શેઠ નું થયા કટની ના એને કાલે લખ્યું છે, એ લોકો બરાબર પુસ્તક સામે રાખે એ શબ્દ નો ત્યાર્થ એનો આવશ ન થાય જોલું ન આવે એ માટે અમે પુસ્તક રચી અર્થ કરે છે હું લખ્યું તમે જાણે જૈન 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 સંદેશ કટની વાળા હતા ને જગમોહનલાલજી અને એ બે એને ખૂબ લખ્યું થાય એનું, કેમ કે ત્યાં જ પુસ્તક અમુ રાખે કે જેથી એનું ધ્યાન રહે કે જેથી એને આળસ આવે નહીં એમ લખ્યું છે, તમારા વતી એમ લખ્યું છે, પછી તમે અંદર આળસ રાખો ને સાંભળવામાં ધ્યાન રાખો ને નાય ધ્યાન ના રાખો કો સમજાણું આમાં ઘણી વાત લખી, પહેલેથી લખી છું, નાવલ બીજી લખી છું, હજી બાકી છે, કારણ કે એમ બીજું બાકી છું, બીજા ક્રમસર છે હજી બાકી. પ્રવાસ આખો કમ સામને ફરફર એક ઓર પુરુષ વર્ગ, દૂસરી ઓર મહિલા વર્ગ બેઠને કે વ્યવસ્થા હૈ, વહાં ભી સોનગઢ કી રાજકોટ ને સોનગઢ કી તરફ સ્વાધ્યાય કી પ્રવૃત્તિ હૈ. જીતને સોતા હું સબકે પાસ એક એક પુસ્તક રહેતા જાતી હૈ, પુસ્તક સામને રખકર હી સબ લોગ વ્યાખ્યાન સુનતે હૈ. યહ પદ્ધતિ બહુત બરા લાભ હૈ, લોગ પુસ્તક મેં સાથ સાથ વાંચતે જાતે હૈ ઓર ઉસસે વ્યુત્પત્તિ બઢતી હૈ, આળસ નહીં આતા હૈ, જો ધ્યાન રખે તો. સમજાય છે કાય? એ ભાવેન્દ્રિય નું જીતવું થયું, દ્રવેન્દ્રિય અને ભાવેન્દ્રિય નું જીતવું એક સાથે છે. એ તો જેવા શરીર પરિણામ ની વ્યાખ્યા કરી તો અતિ સૂક્ષ્મ ચૈતન્ય અલંબન ને પ્રાપ્ત કર્યું, અને ભાવેન્દ્રિય નું કહ્યું તો અખંડ ચૈતન્ય ની પ્રતીતિ નું પ્રાપ્ત કર્યું. સમજાણો? હવે ત્રીજો બોલ રહ્યો, ગ્રાહ ગ્રાહક લક્ષણ વાળા સંબંધ શબ્દો જુઓ, કુબીટો જુઓ, પાઠમાં ઇન્દિયમ જીણીતા અમરચંદ્રાચાર્ય નિકાલો કે આવું ક્યાંથી કાઢી કહીશ આવી ટીકા? ઇન્દ્રિયને જીતવું કહ્યું છે, ત્યાં તો હોય તમે કે ભગવાનની વાણી ને બધા શબ્દરૂપ ગસસ ગમફરસ એ બધા ગ્રાહ્યક જણાવા લાયક અને આત્મા જાણનાર એ પરવસ્તુ શબ્દરૂપ રસગમ ફરસ ગ્રાહ્ય જણાવા લાયક આત્મા જાણનાર એવા ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા, દેખો ઇન્દ્રિય માંથી કાઢ્યું છે એમણે, સંબંધની નિકટતા, સંબંધની નિકટતા જણાવવા યોગ શબ્દ રૂપ રસન સ્પર્શ આ પુસ્તક પાના ભગવાન વાણી આદિ બધું એ જણાવવા યોગ્ય ને ગ્રાહક જાણનાર આત્મા એવા લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે, બહુ નિકટપણું છે નહીં, જણાવવા લાયક ને જાણનાર, જણાવવા લાયક ને જાણનાર પ્રમેય ને પ્રમાણ એમ, એવી નિકટતાને લીધે જેવો પોતાના જ્ઞાન સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, શબ્દ ને શબ્દ નું જ્ઞાન જાણે એક થઈ ગયું હોય, જાણે શબ્દ થી જ્ઞાન ઉત્પન્ન થતું હોય, જાણે મૂર્તિ દેખવાથી જાણે શુદ્ધ ભાવ થતો હોય, એ જ્ઞેય થી જાણે અહીં પર્યાય પ્રગટ થતી હોય, સમજાણું કાય? એમ જેઓ પોતાના સંવેદનના જ્ઞાન સાથે ભાષા કેટલી હમાડી દીધી છે, ગ્રાહ્યમાં જેટલા આત્માના જ્ઞાન સિવાયના પદાર્થો શબ્દ રૂપ રસગમ સ્પર્શ એ બધા ઇન્દ્રિયોના વિષય તરીકે તેને ઇન્દ્રિય ગણીને તેને જણાવવા યોગ્ય પદાર્થ જ્ઞેય ગણીને જ્ઞાન જ્ઞાયક જુદો છે, એ જણાવવા લાયક પદાર્થથી જાણે જ્ઞાન થતું હોય અને જ્ઞાન એને અવલંબે તો જ જ્ઞાન થાય એવું ગ્રાહ્ય ગ્રાહકનું એક પણ જેવું એને અજ્ઞાનીને દેખાય. ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે, બીજી ભાષા કહીએ તો જ્ઞેય ને જ્ઞાયક જાણ્યા નિકટ સંબંધને લઈને જેવો પોતાના જ્ઞાન સાથે પરસ્પર એક થઈ ગયા હોય, જાણે કે શબ્દનું જ જ્ઞાન હોય, જાણે કે રૂપનું જ જ્ઞાન હોય, જાણે કે એ છે તો આ જ્ઞાન હોય, એવે પરસ્પર એક જેવા થઈ ગયેલા હો, થયા નથી પણ માનતામાં એને એમ થઈ ગયું છે કે આ શબ્દ છે તો જ્ઞાન થયું, રૂપ છે તો જ્ઞાન થયું, ભગવાનની વાણી તો જ્ઞાન થયું, ભગવાન છે સમોસણ તો આ જ્ઞાન થયું, સમોસણ જ્ઞાન છે કે નહીં, નમો સમજણ જ્ઞેય હે. એ પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, શબ્દ રૂપ રસગન પર અશુભ કે શુભ, સમજાય છે? આ પુસ્તક પાના આ પુસ્તક બી ખરેખર તો ગ્રાહ્ય જ્ઞેય છે, આ પુસ્તક બી ગ્રાહ્ય છે, ગ્રાહક ભગવાન આત્મા છે, પણ જાણે ગ્રાહ્ય ને ગ્રાહક ને જ્ઞેય ને જ્ઞાન એક થઈ ગયા હોય, એક કાળે જ્ઞાન એને નિમિત્ત ના લક્ષ્ય ઉત્પન્ન થતું, એટલે જાણે એને કારણે થયેલું ના બે એક હોય, એ જ્ઞેયથી જ્ઞાન જુદું ન હોય, એમ અનાદિથી અજ્ઞાનમાં વિપરીત જ્ઞેયને પોતાપણે ભાસે. સમજાણું કરાય ગાય ગ્રાહક લક્ષણ વાળા કેટલું સમાયું છે એ પછી ટીકા કરી શકું. લ્યો આ તો કે છે કે ભગવાન ની વાણી એ પણ વિષય કહેવાય, ઇન્દ્રિય નો વિષય. આ શું કે છે અહી? અરે ભગવાન અહી ગ્રાહ એટલે વાણી હો કે સાક્ષાત ભગવાન હો, એ બધા જ્ઞેય છે, પર જ્ઞેય છે, એ ઇન્દ્રિય ના વિષય છે. એને તો ઇન્દ્રિય કીધી છે. જગત ને તત્વ ના પાસે જવું એવું કઠણ પડ્યું એને, બાર થી ભટક્યા ફટક ફટકા ફટકા. સમજાણવા અહીં તો કે છે ભગવાન ની વાણી હો, સમૌસરણ હો, તીર્થંકર નું મંદિર હો, એ બધા તીર્થંકર પોતે હો તો ઇન્દ્રિય નો વિષય છે. એ બંગાલજી અને તે વખતે જ્ઞાન માં જાણ્યા જણાય આ બધા એક છે, જ્ઞેય ને જ્ઞાય એક છે એમ જાણતા જે મિથ્યા દ્રષ્ટિ પણ થાય. અરે વાત ભાઈ, ગ્રાહ ગ્રાહક લક્ષણ વાળા જણાવા યોગ્ય ને જાણનારો ભગવાન બે ના સંબંધ ની સમીપતા ને લીધે, બે ના સંબંધ ની નિકટતા, નિકટતા નજીકતા છે ને એવું જ જ્ઞાન થાય તે જાણે. એટલે જાણે કે ગ્લેય થી જ્ઞાન થયું, શબ્દ થી જ્ઞાન થયું, ભગવાન ની વાણી છૂટી એટલા જ્ઞાન થયું, ભગવાન ને દેખ્યા માટે એનું જ્ઞાન થયું, એ બધો ભ્રમ અજ્ઞાની નો છે કે છે. હું કરું આ હજી તો મંદિર કરું, તમારે અહીં કે મંદિર જ્ઞેય છે નહી કરે, કોણ કરતું તું નહીં કરે, કરી શકાય છે નહીં કરે, કઈ અટકી જાઓ તું અટકાવી શકે છે જે વસ્તુ તેની અવસ્થા થવાની અટકાવી શકાય છે. શબ્દ જ્ઞેય આત્મ જ્ઞાન બે ના નિકટ સંબંધ ને લઈને જ્ઞેય જ્ઞાયક નો શંકર દોષ લાગ્યો છે, શંકર નામ ખીચડો થઈ ગયો છે. ભાઈ વિતરાગ માર્ગ બાપુ એવો કોઈ અલૌકિક છે, વસ્તુ નું સ્વરૂપ જ એવું છે. વિતરાગે કહ્યું છે એટલે તે તો વસ્તુ એવી જ છે, એને ખબર ન મળે એટલે સાંભળી ન હોય એટલે કઈ બીજી ચીજ થઈ જાય. અહીં તો કે છે શબ્દ રૂપ રસગન ને ફરસ ભગવાન ની પ્રતિમા તીર્થંકર સાક્ષાત બિરાજમાન હો તો પણ ઇન્દ્રિય ના વિષય છે, એ જ્ઞેય છે અને આત્મા જ્ઞાયક છે. પણ જાણે જ્ઞેય છે માટે જ્ઞાન થયું એમ જ્ઞેય ને જ્ઞાયક ની નિકટતા ના સંબંધ ને લઈને બે ની એકતા માની છે તેનું નામ ભગવાન મિથ્યા દ્રષ્ટિ ભ્રાંતિ કહે. સમજાય છે? એને ઇન્દ્રિય ને જીતી નથી એમ કે છે. લ્યો આવું કે ઇન્દ્રિય ને જીતું ભગવાન દેખાય આમ જ્ઞાન માં એ જ્ઞેય ના જ્ઞાન, એ જ્ઞેય છે માટે અજ્ઞાન થયું એને ઇન્દ્રિય જીતી નથી એમ કે છે.
બરાબર
કહેતો હું તો કહેતે હવે બી અહીં તો પહેલે ગ્રાહ ગ્રાહક લક્ષણ વાળા સંબંધ ની સમીપતા ને લીધે જેવો પોતાના અનુભવ સાથે પરસ્પર પરસ્પર એક જેવા પરસ્પર હો જ્ઞેય ને જ્ઞાન ને જ્ઞાન ને જ્ઞેય જ્યાં એક જેવા થઈ દેખાય છે એવા ભાવિન્દ્રિયો વળી ગ્રહવામાં આવતા. દેખો ભગવાન ને પણ ભાવિન્દ્રિય વળી ગ્રહવામાં આવતા. જે ઇન્દ્રિયોના વિષય ભૌત પ્રસાદી પદાર્થો તેમને હવે તેમને જીતવાની વાત કરે છે, પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયં મે અનુભવમાં આપતું તે અસંગ. અહીં અસંગ પર જોર થાય, સંગ અસંગ અસંગ ખોટો અર્થ તમે કરો છો. સંગી ત્યાં ગુના માં ચર્ચા થઈ, પ્રસંગ છે ને. ઓ, હું ત્યાં ચર્ચા હોઈએ રાજેન્દ્ર સાથે. રાજકુમાર શું કહેવાય? રાજેન્દ્ર. આ લોકો તરફથી કે ભાઈ પ્રસંગે એવો પરનો સંગ કર્યો છે માટી વિકાર થાય છે. કેમ નહીં ગલત અર્થ કરતા એમ, પરને કારણે વિકાર થાય એવો અર્થ છે. વિકાર સારા થી થાય એમ નહીં, નહીં પરને કારણે વિકાર થાય. નવી વ્યાપ્તિ ઓળી લેવા રાજેન્દ્રજી બીજા પાસે બોલો કે જો ઉદય હોય તો વિકાર થાય, એવો લાવો કે વિકાર છે ઉદય નો હોય. પણ એનો અર્થ જો વિકાર હોય ત્યારે વિકાર કરે તો સામે નિમિત્ત હોય, અને ઉદય હોય છતાં વિકાર ન કરે તો તે વિકાર થતો નથી.
બરાબર.
ઈ કહેશે, બત્રીમાં કહેશે, ઈ બત્રીમાં લેશે. એમાં ઊંધો અર્થ કરે છે, એનો ઊંધો અર્થ જ એમાંથી ખોટો પડે છે. 32મી ગાથામાં આવ્યું છે એનું છાપામાં. અરે ભગવાન શું કરે છે આ દોષ! પરમાત્મા ત્રિલોકનાથ પરમેશ્વરના વિરહ પડ્યા, ભરત ક્ષેત્રમાં સાક્ષાત કેવ જ્ઞાની ના વિરહ પડ્યા. અને કોઈ અવધિ ને મન પ્રજ્ઞાની આદિ સાક્ષાત વાત કરીને બતાવે કે જેથી એને ભરોસો આવે, એના વિરહ પડી ગયા. હે, એથી જગતના જીવો પોતાની કલ્પનાથી વિતરાગના માનને માને ને કલ્પે વિરાધક થાય છે ભાઈ. આ કઈ એકલું હાંકે આ તો ત્રણ કાળ ના જ્ઞાની પરમાત્મા બિરાજે છે. અનંત કેવળીઓ બિરાજે, સિદ્ધ લાખો કેવળીઓ બિરાજે મહાવિદેશ માં, ચાર જ્ઞાન ના ધણી ગણધરો આદિ બિરાજે, ત્રણ જ્ઞાન ના ધણી બિરાજે, ત્રણ જ્ઞાન ના ધણી ઇન્દ્રો આદિ બિરાજ છે. બાકી કઈ સારા ઘરની એકલું કરવા જાય નહીં થાય, મુશ્કેલ પડશે. સમજાય છે? થાય. હા, એ ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શો. આહા, સ્પર્શ રંગ ગંધ રસ સ્પર્શ, એ પદાર્થો તેમને પોતાની ચૈતન્ય શક્તિનું ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવના સામર્થવાળું તત્વ એને સ્વયંભેવ અનુભવમાં આવતું. જેવું પરસંગથી આવતું, આ તો સ્વયંભેવ અનુભવમાં આવતું, સ્વયંભેવ અનુભવમાં આવતું, રાગ ને પરની અપેક્ષા વિના અનુભવ માં આવતું એમ કે છે. પોતાની ચૈતન્ય શક્તિ નું સ્વયં એ અનુભવ માં આવતું અસંગ પણ ભગવાન આત્મા એ પાંચેન્દ્રિયના વિષયો શુભ કે અશુભ એના તરફ નો લક્ષ છોડીને ભગવાન આત્મા સ્વયં એ પોતાથી ચૈતન્ય પણ જેના અનુભવ માં આવતું એવું ચૈતન્ય નું અસંગ પણ તે વળી સર્વથા પોતાથી જુદા કર્યા, તે વળી ભગવાનની વાણીને ભગવાનને પણ આત્માના જ્ઞાનથી જુદા કર્યા. ભગવાનને જુદા કર્યા, આ ભગવાનની આરતી ભગવાન જુદા કર્યા.
જુદા છે,
સમજાણું કાંઈ? ભગવાન એમ કે છે, ભગવાન એમ કે છે, અમારા આમું જોવું છોડી અને તારા આમું જોઈને એકાગ્ર થાય એ ભગવાનની સ્તુતિ છે. એ કે છે કે આમું જોયા પછી થાય એ વાત વસ્તુમાં છે ને, એમ કે છે.
એક વખત તો
એક વખત ક્યારનું? એક વખત ક્યારનું? એક વખત થઈ રહ્યો, એક વખત નું ક્યારે કઈ મેળ રહ્યો નહી. આ તો કે છે ભાઈ, જેવો શું કે છે, ઇન્દ્રિયોના વિષયો એ શબ્દ, આ પુસ્તક, ભગવાનની મૂર્તિ, બધા ઇન્દ્રિયના વિષય છે. આ સમીર શિખર શેત્રુંજન ગિરનાર સાક્ષાત તીર્થંકર ઇન્દ્રિયોનો વિષય પછી પ્રશ્ન ક્યાં? જ્યાં સુધી આમ ઇન્દ્રિયના વિષયને લક્ષમાં લઈને આ છે તે આ જ્ઞાન થાય છે, ન્યાયિકનું જ્ઞેય ભિન્ન છે એમ નથી જાણતો, પણ એ જ્ઞેય છે તે જ્ઞાન થાય છે એમ જ્ઞેયને જ્ઞાયિકને એકપણે માને છે, તેનું નામ ઇન્દ્રિયથી જીતાઈ ગયો મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. આ ઇન્દ્રિય થી જીતી ગયો જીતાઈ ગયો કહો, ભાવેન્દ્રિય થી જીતાઈ ગયો કહો, પર થી જીતાઈ ગયો, જ્ઞેય થી જીતાઈ ગયો, વિનાયક ભીન રહ્યો
નહીં.
અરે પુત્ર, હિન્દીમ જીણીતા અમૃતચંદ્રાચાર્ય આવી જો ટીકા ન કરીએ તો આટલું સ્પષ્ટીકરણ સમજાય નહીં. હે, પાઠમાં તો ઇન્દ્રિયમ જીણીતા, એ ઇન્દ્રિય જેને જીતીને અતિન્દ્રિય આત્માનો અનુભવ દ્રષ્ટિ કરી તેને ધર્મ કહેવાય. તેને ભગવાનની સાચી સ્તુતિ કરી, ભાગ્ય રાજરા તાણી ભગવાનને ગાય ને એમાં થાય રાગ શુભ થાય અને એમાં ધર્મ માને મિથ્યા દ્રષ્ટિ થાય. સીઠી બહુ હું ન આવ્યો ન પૂછતા. ઇન્દ્રિયોના વિષય ભૂત બસ અહીં કેટલા જે વિષય આ બાયડી છોકરા ફલા ઈ આય નહીં, અહીં તો આખા ઇન્દ્રિયના વિષય સર્વ શાસ્ત્ર ઇન્દ્રિયનો વિષય સાંભળવું, ઇન્દ્રિયનો વિષય ભગવાન ને જોવા, ઇન્દ્રિયનો વિષય મનનો વિકલ્પ આમ કરવો, ઇન્દ્રિયનો વિષય એકલો છે રહી શકે હું કે છે એવા પરસ્પર એક થઈ ગયેલા જેવા ભાવિન્દ્રી વળી ગ્રહમાં આવતો જો ને, ભાવિન્દ્રી વળી ગ્રહમાં આવે છે ને તો કે છે એવા જે ઇન્દ્રિયના વિષય ભૂત પ્રસાદી પદાર્થ તેમને યતિ રાખી એમ પોતાની ચૈતન્ય શક્તિના સ્વયમેવ અનુભવમાં આવતો ભગવાન આત્મા ચૈતન સ્વભાવના સામર્થ્ય ભરેલો ભગવાન સ્વયમેવ અનુભવમાં આવતું. એટલે શું કે છે કે નિમિત્ત નું સાંભળ્યું માટે અનુભવમાં આવતું એમ નહીં, એમ કે છે
સાંભળવું તો પેલું પડે ને,
એ જ કીધું, એ જ કે છે ને. લક્ષુર એટલે ખરાબ થઈ ગયા એને લઈને નથી હું, સ્વયંભેવ અનુભવમાં આવતું.
બરાબર,
ભગવાન આત્મા અંતર્મુખ વળતા, અંતર્મુખ વળતા બહિર્મુખના આશ્રય ને અવલંબન નું જ્ઞાન એ ક્યાં રહ્યું? બહિર્મુખ વસ્તુ તો ન રહી લક્ષમાં, પણ એને થયેલું જે જ્ઞાન એ પણ લક્ષમાં ક્યાં રહ્યું? શું કીધું? બહિર્મુખના ભગવાન આદિને પરલક્ષવાનું જે લક્ષ થઈ તો ન રહ્યું, પણ પરલક્ષે કઈ રાગની મંદતાથી સૂક્ષ્મ જ્ઞાન એ પણ લક્ષમાં રહ્યું નહીં. એવો અખંડ ભગવાન અસંગ ચૈતન્ય પ્રભુ એની અંતરમાં અવલંબન લેતા જે સમ્યક દર્શન થાય, એને કેવળીના ભગવાનના ગુણના ગુણગ્રામ કયા એમ કહેવામાં આવે. આ કેવળીના ગુણગ્રામ પૂછું છે એમ કે ભગવાન તીર્થંકર ને કેવળીની સ્તુતિ કેમ થાય? ત્યારે કહ્યું કે આત્મા દ્રવિન્દ્રી ભાવિન્દ્રી ને એના વિષયો તરફથી ખસી અખંડ ચૈતન્ય ના અવલંબન માં એકાગ્ર થાય ત્યારે એને કેવળીના ગુણગ્રામ કયા કયા કહેવાય? દોષ કાઢે કે લ્યો તમે ભગવાન ની સ્તુતિ ની વાત કરીએ ત્યાં વળી આત્મા ક્યાં નાખે, પણ એ ભગવાન આ જ આત્મા ભગવાન છે. સાંભળ્યું ને, કેવળી ની સ્તુતિ પર એ તો શુભ રાગ છે, એ ક્યાં ધર્મ હતો? સમજાણું કઈ? એ જણા કહેતા કે લ્યો કેવળી ભગવાન ના સ્તુતિ માં ક્યાં રાગ આવ્યો, ત્યાં ક્યાં રાગ? પણ એ સ્તુત રાગ જ પોતે છે, ભગવાનની સામું જોઈને જોયો ને ગામ ગાયા ત્યાં શુભ રાગ જ છે, અને એમાં મને ધર્મ થાય છે, મિથ્યા દ્રષ્ટિનો ધર્મ થાય છે. ધર્મ એટલે સ્વભાવ મિથ્યાત્પણાનો પ્રગટ થાય. બહુ આકરું સરબજી, આવું ભાઈ આપણા બધા બિચારા કરતા આવશે, કોણ કરે છે કરતા આવશે કરે છે કીધી સારા સાંભળ તો કરો. એ તો સુભા હોય ત્યારે હોય, હોય તો એનો અભાવ કરીને દ્રષ્ટિ કરે ત્યારે ઓલાને વ્યવહાર કહેવામાં આવે. બાકી કેવો વ્યવહાર ફેવાર? સમજાણું. કેટલી ટીકા પણ એક ઇન્દ્રિય જીણીતાની આવી ટીકા છે. જે સેવણી સરસા પોતાથી જુદા કર્યા. ભાઈ કથનથી તો ભગવાનને હારે રાખવામાં, ભગવાનની વાણીને તો આત્મા હારે કાંઈક તો રાખો. કથનથી એક ને કથનથી જુદા કેમ છે ભગવાઈ? એ છે અસંગ ભગવાન આત્મા ચિદાનંદ જ્યોત પડી છે અંદર. જેને રાગનો સંગ નથી એને વિષયના સંગની તો વાત છે નહીં કરવી. વિષય એટલે કે બાહ્ય પદાર્થ, બાહ્ય પદાર્થ એવા બાહ્ય પદાર્થથી ભિન્ન ભગવાન આત્મા અંતર અસંગ ચૈતન સ્વયં સ્વયંભેવ અનુભવમાં આવવા લાયક, તે વડી કરીને વિષયો એટલે બાહ્ય પદાર્થને અંતર પદાર્થના અવલંબન દ્વારા જુદા કર્યા. એનો આશ્રય રહ્યો નહીં, એનું લક્ષ્ય રહ્યો નહીં, એનો સંબંધ રહ્યો નહીં. અને લક્ષ્ય આત્માનું, આશ્રય આત્માનો, સંબંધ આત્માનો. આ તો હજી પાંચમા આરાના મુનિ હજી 900 વર્ષ પહેલા થયા. એ પાંચમા આરાના જીવને ભગવાનની સ્તુતિ કેમ સાચી થાય એની વ્યાખ્યા કરે. સમજાણવામાં પોતાથી જુદા કર્યા ભગવાન ને, પોતાથી જુદા કર્યા વાણીને, સમયસાર ને, શેત્રુંજને, સમિત શિખર ને. કે છે કે સાક્ષાત ભગવાન બિરાજતા હોય ને તારી નજર આમ નમર્યા કરે તો એ જ્ઞેય છે ને, તું જ્ઞાન છે એમાં એકાકાર થઈ ગયેલી બુદ્ધિ થી મિથ્યા છે.
બરાબર.
આ જ્ઞેય છે માટે જ્ઞાન થાય છે અને જ્ઞાન થાય છે માટે જ્ઞેય નો એને આશ્રય છે. એવી જ્ઞેય વિનાયક ની વિકપણાની બુદ્ધિ એ મિથ્યા દ્રષ્ટિ છે. ચાહે તો સમૂહ શરણમાં બેઠો હોય તોય અને હાથમી નર્કમાં રહેલો હોય સમ્યક દ્રષ્ટિ, એને પરદેવના સંગથી ભિન્ન અસંગ ચૈતન્ય અનુભવ દ્રષ્ટિ થતા તેને ભગવાનના આત્મા ને ભગવાનનો સમોધરણાદિ પણ આત્માથી ભિન્ન જેને જાણ્યા. સમજાણું કાય? શબ્દ રૂપ, રૂપમાં ભગવાનની મૂર્તિ નહીં, શબ્દમાં વાણી, રસ ગંધ સ્પર્શ. બહુ ભક્તિ થાય ને, બહુ જયારે એવી ભક્તિ થઈ ગઈ થાય. એક જણો કહે તીર્થંગ ઉત્તર બંધાય છે તમારે, બહુ ભક્તિ આવતી તો ઓ કર્યા કરે ને. જે છે ને એક જણો સુરત નો નથી, એક કોઈ જાણનારો છે, ચિમન ચિમન ગયો હતો. એ ઓ બી 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 કર્યા કરે અને પછી ઓલા હા 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 ધન લગા કે તીર્થંગ ગોત્ર બાંધશે કે કીધું તીર્થર ગોત્ર બાંધશે. હા બધું તારી દ્રષ્ટિ જ રાગ ઉપર ને પર ઉપર પડી છે. દ્રષ્ટિ તો મિથ્યા છે, તીર્થંગ ક્યાંથી બાંધો છો? દ્રષ્ટિમાં રાગ નો તો આદર છે, ભગવાન નો આદર છે નહી. આવા ને આવા અંદર માં જૈન માં આ ગધે જાઓ, કલ્યાણ થઈ ગયું, કલ્યાણ થઈ ગયું. આ ભવ, ભવ નો અભાવ થઈ જશે તારો. ભવ નો અભાવ એટલે આવો ભવ પાછો ફરી મનુષ્ય મળવો. ના એવી વાત હતી હવે ઘણા વર્ષ પહેલા, એક સાધુ હતા ફાને પછી પછી હતા હિસાબ પછી ઓલા પગે લાગે ને એવી બોલી પગે લાગે છે કે નહીં લાગે જોયા કરે. એટલે એ વખતે ગુલાબચંદજી થયા હતા ને ગાંધી, એને લઈને કેટલાક સાધુ ને પગે નહોતા લાગતા. સાધુ છે ને આ પૂછ, સાધુ છે ને ગુલાબચંદ હતા રાત્રે. પછી જોયા કરા એમ કે ધરમ શરીર લાગે છે એમ બોલે, ન લાગે ને એટલે કે ધરમ શરીર લાગે છે ધરમ શરીર. એટલે એવી એવું વ્યંગ વ્યંગ ધરમ શરીર એટલે આ છેલ્લું શરીર લાગે છે હવે નિગોદમાં જવાનું.
મનુષ્ય શરીર છેલ્લું મનુષ્ય
ભાષા એવી બોલાય, પગે ના લાગે એટલે. કારણ કે કોઈને પગે નહોતા, કેટલાક ગુલાબચંદના ભગત જે થયેલા કોઈને પગે ના લાગે. જેટલા પાછળ સાધુ વાપરે એ બધા મીઠા દ્રષ્ટિ ગ્રહિત મીઠા દ્રષ્ટિ છે. સાધુ પાછળ એના માટે કરેલા વાપરે સાધુ એમ પોકાર કરીને ગુલાબચંદ કહેતા એ 68 ની સાલમાં બોટાદમાં. કેટલાક પગે લાગુ બંધ કરી દીધું, એટલે બધાને પગે ના લાગે, શરમ શરીર લાગે છે એવું બેઠો બોલો, જાણે વખાણ કરે છે પણ શરમ છે એટલે હવે છેલ્લો ભાવ લાગે છે હવે. આવા નવા આ કે છે બાપુ, આત્મા ને ભગવાન થી પણ જુદા કર્યા એવો આત્મા નું ભાન થયું એનું નામ ભગવાન ની સ્તુતિ કહેવામાં આવે છે. વિશેષ કે